તારીખ 7/12/1991 શ્રી દ્રવિડ દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 100-104 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 64.
પ્રશ્ન કર્યો છે, કિસી જીવ કે અલાવા સામાન્ય સભી જીવો કો માર્ગ કે ક્રમ કા સેવન કરતા હોતા હૈ, શ્રીમદ રાજચંદ્ર જી કહે છે. ઇસમેં ક્યા કહેના હૈ શ્રીમદ જી કો આને ઇસમેં કહે છે. આપ પ્રશ્ન કર્યો છે, સામાન્ય રીતે કોઈ જીવને અપવાદથી બાદ કરો તો માર્ગના ક્રમનું સેવન કરવું પડે છે. ક્રમે ક્રમે ધીમે ધીમે માર્ગમાં જેવો આગળ વધે છે, સિદ્ધાંત જામી જાય છે, નથી બધું ઉપયોગ બહાર આવી જાય છે, બહાર ઉપયોગ આવે ત્યારે પંચમાર્ગ આદુનો વ્યવહાર છે. વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિમાં શાસ્ત્ર સ્વાધ્યાયમાં ઉપયોગ રહે છે. એમ કરતા આગળ વધે એમ સામાન્ય પણ એવું છે. એક તો શાસ્ત્ર વિસ્તાર છે, શાસ્ત્ર વિસ્તાર એટલે જ કહેવાય છે. જો સિદ્ધની અંદર જામી લેતો હોય જીવ પછી એને કાંઈ કહેવાનું રહેતું નથી, ઉપદેશનું પણ કારણ નથી રહેતું. ઉપદેશ તો કોણ છે, બહાર આવે છે એનો ઉપદેશ છે. એનો ઉત્તર કે ક્યાં ક્રમ હસ્તે હસ્તે કોઈ જીવ સીધા અનુભવ કરકે વસ્તુ કો પકડ લેતા હૈ और बहुत से जीवों की परिणति चंचल होती है, इसलिए धीरे धीरे शास्त्र आदि में रुकते रुकते इधर अंतर में घुसते हैं तो ब्रह्म का सेवन कहाँ. शास्त्र आदि वाचता वाचता न कही, शास्त्र आदि में रोकाता रोकाता आगे बढ़ते रोकाता रोकाता कोई एकदम झड़प से आगे बढ़े थे. પણ બહુભાગ જીવો, કોઈ જીવ એવા છે કે સીધા એકદમ આગળ વધી જાય છે, તો બહુભાગ જીવો રોકાતા રોકા રોકાતા આગળ વધે છે. એમાં શું કરવું કે મોક્ષમાર્ગી જીવોમાં પણ તીવ્ર પુરુષાર્થમંત જીવોની સંખ્યા અલ્પ હોય છે, મંદ પુરુષાર્થમંત જીવોની સંખ્યા વધારે હોય છે. એને કા લાગે છે કે કાર્યની સિદ્ધિનો જે સમય છે એ પુરુષાર્થ આધીન છે, પુરુષાર્થ આધારિત છે. જેટલો તીવ્ર પુરુષાર્થ એટલી સિદ્ધિ નથી. બહુભાગ જીવોની આ પરિસ્થિતિ છે. સંસારી જીવોમાં ધર્મના ક્ષેત્રમાં જીવો ઓછા આવે છે. બે સંખ્યાની તુલના કરો તો ધાર્મિક ક્ષેત્રમાં જે જીવોની સંખ્યા છે અને સંસાર પ્રવૃત્તિમાં જે જીવોની સંખ્યા છે, અલ્પ જીવો ધર્મ ક્ષેત્રમાં આવે છે. પછી ધર્મ ક્ષેત્રમાં આવેલા જીવોની સંખ્યા જોઈએ તો સત્ય ધર્મને ગ્રહણ કરવા વાળા જીવોની સંખ્યા અને રૂઢિગતપણે ગ્રહિત અને અસત્ય ધર્મના સેવન કરવા વાળાની સંખ્યામાં સત્ય ધર્મવાળા ઓછા નહીં. સત્ય ધર્મનો અભ્યાસ કરનારા જીવોમાં પણ ધર્મને પ્રાપ્ત કરનારા જીવો કોકો ગુણી વગેરે બાકી બધા અભ્યાસ કરનારા લઈ જાય. એમ જે ધર્મ પ્રાપ્ત થયેલા જીવો છે એમાં પણ એકદમ ઝપટ કરનારા જીવો કોક નીકળે, બાકી બધા રોકાતા રોકાતા એમ જેમ જેમ ઉપર ઉપર જાઓ એમ સંખ્યા ઘટે. માટી કરતા લોઢું ઓછું, જમીનમાં પણ માટી કરતા લોઢું ઓછું, લોઢા કરતા સોનું ઓછું અને સોના કરતા હીરા ઓછા, બધું જમીનમાંથી છે. કિંમતી ચીજ છે એ હંમેશા જગતમાં
ઓછી
ઓછી, કિંમત વધારે, સંખ્યા ઓછી. આ એક કુદરતી પરિસ્થિતિ છે, જગતની આ કુદરતી પરિસ્થિતિ છે. મોટા ભાગે જે ચંચળતા છે એ અસ્થિરતા છે, બધું સ્વરૂપમાં લીન રહી જવું એ સ્થિરતા છે. અને ઉપયોગ બહાર નીકળવો તે ચંચળતા છે. બહુભાગ જીવોની પરિણતિ છે એ ચંચળ હોય છે, બહાર નીકળી જાય. તો પછી એ શાસ્ત્રમાં જાય છે, ઉપયોગ છે, બિંદુ શાસ્ત્રમાં જાય છે, રોકાતા રોકાતા આગળ વધે છે. પુરુષાર્થ છોડતા નથી, પણ એ તો બાર નીકળે એટલું ઉઠાણ વધે છે. ઉત્પાદક થાય છે ચલતા, એને પ્રમાદ કીધો શાસ્ત્ર માં, એને પ્રમાદ કીધો. પ્રમાદ છે, રાગ ને ઉપજાવે છે. ભરત ચક્રવર્તી ને અંતર્મુખ માં કેવો જ્ઞાન હતો, એવો દાખલો કોક મળે. મોક્ષ માર્ગી જીવો માં પણ એવો દાખલો કોક મળે. સૂર્ય ભગવાન ને પણ એ અંતર્મુખ માં કેવો જ્ઞાન નથી. બાહુબલી ભગવાન ને એક બીજા પછી વિતાઈ ગઈ એમાં હજાર કોક જ એવું જીવન છે. અંતર્મુર્ત માં બાર જ નીકળે, અંદર જગ્યા તો પછી બાર
નીકળે છે.
ચોવીસ સુધી બધાનો ઇતિહાસ આગમ હોય ક્યાં છે? આ તો શ્રી સુધી ભગવાન પ્રશ્ન વિદ્વાનો માં તમે જો કે આગમમાં જોઈએ, આગમમાં ઉલ્લેખ હોવો જોઈએ. ખાસ કરીને ત્રિપુરજીને એક પ્રશ્ન, આગમમાં ઉલ્લેખ હોવો જોઈએ. બધી વાતનો ઉલ્લેખ ક્યાંથી મળે? અનંતિ ચોવીસ સુધી અનંતા તીર્થંકરો થઈ ગયા તો આગમ અનંતા હોય, પણ આગમ તો મર્યાદિત છે. આગમ કઈ અનંતા નથી, બધાનો ઉલ્લેખ મળે. હવે જે આગમો મારો કે જેટલા આગમો છે, બાર અંગ છે, અગિયાર અંગ ચોવીસ પૂરો, એ મર્યાદિત છે. આત્મામાંથી નીકળેલા છે, ત્યાંથી નીકળ્યા છે. જો જ્ઞાની ના આત્મામાં પછી બીજો વિકલ્પ આપણે શું કરવાનો? પછી બીજો વિકલ્પ આપણે કરવાનો હોય એવી બાબતમાં એક આકાંગેરના નવચંદભાઈ જે છે, નવચંદ ગોસ્વામી, એમાં એવા શબ્દ વાપર્યા છે મને કે અમે કહ્યા પછી શાસ્ત્રમાં તમારી બુદ્ધિ ન જતી હોય તો એ શાસ્ત્રમાં જવાવાળી બુદ્ધિ એમણે શાસ્ત્ર સંજ્ઞા નામ આપી છે. લોકોમાં બુદ્ધિ જાય તો એને લોક સંજ્ઞા કહીએ, અને શાસ્ત્રમાં બુદ્ધિ જાય કે જ્ઞાની પુરુષ કહે છતાં શાસ્ત્રનો આધાર જોતવા જાય કે શાસ્ત્રમાં એની આધાર મળે છે કે નહીં, તો એને શાસ્ત્ર સંજ્ઞા કહી દે છે. એ શબ્દ તો એ નથી ભાઈ, એ શબ્દ શાસ્ત્ર સંજ્ઞા છે. સર્વ થકી બધા વિષયમાં અમે જણાવેલું કોઈ વાક્ય શાસ્ત્ર માં ન હોય તમે જણો, અમે જણાવેલું અમારા આત્મા પાછું નીકળેલું વાક્ય જો પ્રમ ફળ નું કારણ ધારતા હોય, કે આપે કીધું એટલે વાત પછી પૂરી થઈ ગઈ અમારી, એ પરમ ફળ ધારતા હો તો, ધારતા હો તો એમને કેટલી શરત હવે મૂકી છે. જો નિશ્ચયપણે ધારતા હો તો ફેરફાર થઈ જાય એવી બુદ્ધિ નહીં. પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા અને શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો કે આમ માનતું તો લોકો શું કહેશે, આમ માનતા શાસ્ત્રમાં વાત છે કે નહીં, એમ બુદ્ધિ ન જતી હોય તો. અને કદાચ થાય તો ભ્રાંતિ વાળી વળે ગઈ છે એમ ધારતા હોવ તો એ મારી ભ્રાંતિ છે એવું તમે નિર્ણયમાં ધારો છો, એવો નિર્ધાર છે એમ ધારતા હોવ તો. અને તે કહેલા વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હોય તો, હા એ તમે વાક્ય કહ્યું હોય તો ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હોય તો લખવાની વિચાર થાય છે, લખવાની વિચાર છે આ તો સરસ તો લખીએ. હજી આથી વિશેષપણે દ્રઢ નિશ્ચય વિશે ધારણા કરવાની લખવું અગત્ય જેવું લાગે છે. આ તો થોડું લખ્યું છે, અમને તો એમ લાગે છે કે થોડુંક તમને વધારે લખવું જોઈએ, તથા પછી તો અવકાશ આપણે વર્તતું નથી કે જે લખ્યું તે પ્રબળ પણ માનશો. આટલી સરસ કેટલો નાનીના વચન ઉપર કેટલો વિશ્વાસ જોઈએ એ આથી નીકળે છે. આપણે એને લાગે ઘર જેને લખવાની બરાબર છે, આ તો પોતાને કેટલો વિશ્વાસ જોઈએ શાસ્ત્રમાં ગૂંચવા ન જાય. ગુરુદેવ કીધું પણ શાસ્ત્રમાં છે એમ ન કે વાત કોઈ કીધી, ગુરુદેવ કીધું ને વાત કોઈ કીધી. શું
ચેતન નો આધાર છે, ઓલો શાસ્ત્ર જડ નો આધાર છે, તો ચેતન નો લેવા કે જડ છે.
એટલે દરેક જીવોની યોગ્યતા માર્ગીને એક સરખી નથી, બીજાની તો ક્યાંથી કાઢવી પડે, મોક્ષ માર્ગીને પણ એક સરખી નથી કાઢવી. શંકર દેવ સમયમાં રહી જાય આપણનાર સીધા લઈ શકે, ઠીક કેટલા જાય ભગવાન કેવળ જ્ઞાન પામ્યા હોય ત્યારે તો હજુ લાગણી છે દ્રષ્ટિ હોય જે ગુરુ થી પણ એ ગુરુ મળ્યા જશે, જે ગુરુ થી પણ એ ગુરુ પોતે સિદ્ધાર્થમાં એ ગુરુ જાહેર કર્યું છે પોતે નથી. ભગવાન કે વાણી સુનને મેં અથવા સુનને કે લક્ષ્મણ આત્મા ઉપર લક્ષ ન રહીએ એ પોતાનું નુકસાન કરે છે. સ્ત્રી કા વિષય એટલે કર્ણ ઇન્દ્રિયનો વિષય થયો ને, પરલક્ષી શરી ભાવ આ જરા કડક પડે ભગવાનની વાણીનો દ્રષ્ટાંત શુભનું છે અને આ સ્ત્રીનો વિષય અશુભનો છે એટલે જરા કડક પડે, પણ જાતો એક છે કે ને એવું આપણે બીજું લક્ષા કરી લીધું નુકસાન તો સરખું થયું. હા એ સંસ્થા ખુલા સ્પષ્ટીકરણ આપ્યું છે કે પરલક્ષી સભી ભાવ વિષય ભાવ કે સમાન ને જેટલા પરલક્ષી ભાવ છે બધા વિષય ભાવ, ક્યોંકિ પરમાર છે તો પરલક્ષ્ય ગુણે ને, પરમાર છે તો પરલક્ષ્ય ગુણે ને, આત્મગુણ કા ઘાત ઉગી બધા હે, પરલક્ષ્ય માં તો આત્મા ના ગુણ ઘાત થાય, પછી વિષય શુભ હોય કે વિષય અશુભ હોય આત્મા ના ગુણ ઘાત થશે. આત્મામાં આવવા માટે એ વાત કરી છે, વાણી સાંભળતો જ નથી ખરેખર, ભગવાન ની વાણી સાંભળતો જ નથી, હવે ભગવાન ની વાણી માં મીઠાશ ગણી છે તો હું કર્ણેન્દ્રિય ને પોસવા બેઠો છું, એમ કે મનોરંજન કરવા બેઠો છું, તને મનમાં સારું લાગે મનોરંજન કરવાનો વિષય છે, બહુ મજા આવે. પોતે પોતાનું આત્મહિત માટે શું કર્યું એ સવાલ છે. અસલ મેં બાત તો એ હે કે શૂન્ય મેં જો મહાત્મા આતા હૈ બને, મૂળ વાત એ છે, અસલ માં એટલે મૂળ વાત એ છે કે જે સાંભળવામાં આવે છે એમને, એ તો અંદર છે સહજ રૂપ છે, સાંભળતા મહાત્મા આવે એમને, શું અંદર છે સહજ રૂપ છે, સહકાર મહાત્મા આના ચાહીએ. આ મહિમા મહિમામાં ફેર કર્યો છે, સાંભળીને જે મહિમા આવે છે એ શબ્દોને અવલંબીને આવે છે, અને અંદરથી જે મહિમા આવે છે એ આત્માને અવલંબીને આવે છે. બરાબર, આ મોટો ફેર છે. બહુ મોટો ફેર છે બે વચ્ચે. ઓલો મહિમા ખરો મહિમા નથી, સાંભળ્યો ત્યારે મહિમા આવ્યો ને પછી કઈ લેવા કે અંદર થી મહિમા ઉપડ્યો હોય એને નિમિત્તા સંબંધ નથી, ઉપાદાન માંથી આવેલી વાત છે. બોલું તો નિમિત્તા જંત્ર થી થોડું થઈ ગયું, થઈ ગયું પછી કઈ નહીં, જેમ સમસાન વૈરાગ થાય ઘડીક મહિમા આવી ગયો આત્માનો, પછી કઈ આત્મા મહિમા નહીં, એમ અંદર થી સહજ રૂપે સ્વતા મહાત્મા. બહાર મેં તીવ્ર થકાવટ હો તો મહાત્મા અંદર છે એ આતા હે, શું કહે છે કે એવો મહિમા અંદર થી ક્યારે આવે કે બહારમાંની પ્રવૃત્તિમાં બહારનું પરિણામ છે, એ પરિણામમાં ફાર લાગ્યો હોય તો રસ આવતો હોય ત્યાં સુધી નહીં આવે, એમ કે જ્યાં સુધી રસ આવતો હોય ત્યાં સુધી સ્વરૂપનો મહિમા નહીં આવે. રસ આવે છે ત્યાં સુધી જેનો રસ આવે છે એનો મહિમા સૂચવે છે, રસ શું સૂચવે છે, જેનો રસ આવે છે એનો
મહિમા સૂચવે છે,
મહિમા સૂચવે છે તો રસ આવે છે, નહીં તો રસ આવે, રસ અને મહિમા સાથે છે. વચના પરમાં એ વાત લીધી છે, એ જ્ઞાન વિશે ચાલ્યો છે. જેને સ્વભાવનો મહિમા હોય અને જેને રાગાદિમાં સુખ બુદ્ધિ ન હોય, ભાવનો મહિમા ન હોય,
પરમા સુખ બુદ્ધિ ન હોય,
પરમા સુખ બુદ્ધિ ન હોય અને રસ ન હોય તો સારે આરોગ્ય, અને સ્વભાવનો મહિમા હોય અને સ્વભાવનો રસ હોય એને ભેદ જ્ઞાન થાય છે. બારમાં થકાવટ આવે, થાક લાગે, ઉઠાનો કંટાળી જાય, વાયુની પ્રવૃત્તિ થી
થઈ જાય,
એ જ મહિમા આવવો જોઈએ. સ્વરૂપ મહિમા આવવો જોઈએ, પણ આ પ્રકારે આવવો જોઈએ એમ વાંચે. એકલો સાંભળવાથી મહિમા આવે, વાંચવાથી મહિમા આવે એમ નહીં. સાંભળવા વાંચવાનું નિમિત્ત નો હોય તો પણ અંદરથી મહિમા સ્વરૂપ નો આવવો જોઈએ અને રસ આવવો જોઈએ તો પ્રાપ્તિ થાય. અને એનું લક્ષણ બહાર નથી વાળું આપ્યું કે એક જ્ઞાનમાં બે તરવાર નથી એમ. બહારમાં એને રસ ન હોય, બહારમાં રસ પણ હોય અને અંદર પણ મહિમા હોય, બે વાત. પરિણામી મેં સદા જોવાના થાય, પરિણામ મેં વિકલ્પ છે હટને કા, ઓર આહલાદ રૂપ અનુભવ મેં જાને કા ભાવ હોતા હૈ. લેકિન અધિકા ઇસમેં નહીં, અધિકા તો ત્રિકાલી મેં હી રહેવી ચાહીએ. બતા પછી પરિણામ ગમે તેટલું સુધરે વિકસે તો પણ એના એની અધિકતા આવી જોઈએ. જોકે સમ્યક પ્રકારે તો જેને અપરિણામ ઉપર જોર હોય એ જ વિકલ્પ છે તે અને અનુભવમાં આવે. પણ એવી પર્યાય ઉપર પણ વજન નહીં હોવું જોઈએ એ વાત લક્ષમાં રાખવાની. વિકલ્પ હટવાની અને આહલાદરૂપ અનુભવમાં આવવાનો જે ભાવ છે એ ભાવ થાય છે, એ ભાવ હોતા હોય એટલે એવા ભાવ પણ થાય છે. પરિણામ કસીને સ્વરૂપમાં આવવાનો પણ ભલે એવો ભાવ થાય તો પણ એની અધિકતા નથી. અધિકતા તો ત્રિકાળી સ્વભાવની રહે છે. અને અધિક હોય એની અધિકતા રહે ને, પરિણામથી અધિક હોય એની અધિકતા રહે. પરિણામ ભલે ને ગમે તેવું હોય, અધિક કોણ છે? અધિક કે પરિણામ અધિક? એક લગભગ એમની ચર્ચાનો મુખ્ય ધ્વનિ રહીએ છીએ કે પરિણામ ઉપરનું જોર પર્યાય દ્રષ્ટિને લઈને જીવનું અનાદિનું છે અને આ ભૂલ જ્યાં સુધી ન સુધરે ત્યાં સુધી એ ભૂલ પૂરેપૂરી છે, અધૂરી નથી પણ પૂરેપૂરી છે. એટલે મોક્ષના મોક્ષ માર્ગના બહાને પણ એ ભૂલમાં તમે જાય છે. વ્યાયમાં કાર્ય કરવું છે એટલે પર્યાય ઉપર વજન દીધા વગર પર્યાયનું કાર્ય કેવી રીતે થાય? આ જરાક સમસ્યા થાય છે કે પર્યાય ઉપર વજન જ ન હોય તો પછી પર્યાયમાં સુધારો કેવી રીતે કરવામાં આવે? પર્યાય ઉપર વજન તો હોવું જ જોઈએ ને. એની પૂછે પાછા કહેશે કે જેને પ્રાપ્ત કરવો છે એને પરિણામ તો પરિણામનો વિવર્તન હોવો જ જોઈએ ને, એને રાખવો જ જોઈએ ને. તો એ પછી તો કહેશે પરિણામ કા વિવેક તો જો અનંત સુખી હોના ચાહતા હોય ઉસકો સહેજ હોના ચાહીએ. પરિણામ નો વિવેક એને હોવો જોઈએ, હોવો જોઈએ. પછી એને ન હોય એ વાત નથી, પણ એના ઉપર વજન ન હોય એમના હોવો જોઈએ ને, થવો જોઈએ એમ છે. પરિણામનો વિવેક છૂટી જાય તો આત્મિક કેવી રીતે રાખે? એ તો સજે હોવો જોઈએ એમ કહેવું છે. પણ સહેજે હોવો જોઈએ નો કે એના ઉપર વજન હોય એમ કહેવાનું ક્યાં અભિપ્રાય? એ અભિપ્રાય સમજવાનો છે.
વચન પ્રકાર એ
બીજો દૃશ્ય પાણીનો કૂવો ભર્યો છે, કોઈ માણસ ને તળિયેથી ભાગ લઈ આવ્યો તો પાણીમાં ઊંડો ઉતરે, પાણીમાં ઊંડે જાય ત્યારે ઉપલી સપાટી ને એટા વગર કેવી રીતે જાય? પેલા તો ઉપલી સપાટી આવે, પછી નીચે જાય ને, એમ પર્યાય છે. એ તો એક ઉપલી સપાટી છે અને દ્રવ્ય તો ઊંડાણમાં રહેલું છે પર્યાય ની પાછળ. તો જે જીવ દ્રવ્યમાં ઊંડો ઉતરે છે એ પર્યાય ને એડ્યા વગર જાય છે એ વાત ક્યારે?
સ્વભાવનું જેને અવલંબન એને પછી પર્યાય માં કરવાનો પ્રયત્ન કરવો પડતો
સાથે છે. દ્રવ્ય છે એ સૂક્ષ્મતા, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને ફલે સ્થૂળ છે. હવે જેનું જ્ઞાન સૂક્ષ્મ થઈને દ્રવ્ય સ્વભાવ સુધી પહોંચ્યું એ વચ્ચે સ્થૂળ વિશે તો આવી જ રહે એને પર્યાય, એનો વિવેક એને ન રહે એમ કેમ બને?
સ્થૂળ વિવેક નથી અને સૂક્ષ્મ વિવેક
ક્યાંથી આવવાનો? એ તો સીધી વાત છે ને, જેની આંખ મોટા અક્ષર નો વાંચી શકે એની આંખ જીણા અક્ષર ક્યાંથી વાંચે? અપરિણામે જોડ સદા જોડવાના જોડ તો અપરિણામ ઉપર નો ત્રિકાળ ચૈતન્ય બળો છે એનું લક્ષણ એનું જોડ રહેવું જોઈએ. પરિણામ ખ્યાલ તો થઈ થઈ રહેવાનો છે કેમ કે ઉપરની સ્કૂલ ચીજ છે. શ્રવણ વાંચન આદિ તો સબ ઉપર ઉપર કી બાત હૈ, અંદર મેં છે સહરૂપ ભાવના. એમણે એક આપણા મુમુક્ષુ શ્રવણ કરે છે, શાસ્ત્ર શ્રવણ કરે છે અને શાસ્ત્ર વાંચન પણ કરે છે અને બીજા ધાર્મિક ક્ષેત્રમાં જે લોકો કરે છે એના કરતાં સ્વામિમાં એનું પ્રમાણ વધારે છે. કેમ કે ત્યાં તો નિવૃત્તિ છે, બીજું તો કોઈ પ્રવૃત્તિ નથી. શાસ્ત્ર સંબંધે શાસ્ત્ર વાંચન છે, બીજી ક્રિયામાં પણ લોકો કરતા નથી. બીજા ભક્તિનું પણ ગુરુદેવના વખત મોટો ઓછો એટલે શ્રવણ વાંચન અહીંયા ઘણું ઘણા ઘણું ઘણા શાસ્ત્રનું તત્વનું ઘણું આપતો અહીંયા તત્વનું ઘણું શાસ્ત્રનું ઘણું એ જે કિંમત છે ને એ કાઢી નાખી છે. જેને ઘણું નથી અથવા ઓછું છે એની તો ચર્ચા કરવાની જરૂર છે, પણ જેને ઘણું છે એને એ કોમેન્ટ કરે એવી રીતે એની કિંમત અને એનું વજન રાખવા જેવું ઘણું થાય અને એની કિંમત ન આવે. શું બે વાત હારે હોવી જોઈએ, ઓછું થાય એમ નહીં, ઘણું થાય ને કિંમત ન આવે. વ્યવહાર ઊંચો હોય છતાં ઊંચા વ્યવહારમાં અહમ પણ નહીં એમ કહેવું છે. હાલ આપણે ચર્ચા કરજો ને, વ્યવહાર ઊંચા ઊંચો જઈને
ભજન નહીં
છતાં એમાં અહમ પણ મારો વ્યવહાર સૌથી ઊંચો, મારો વ્યવહાર સૌથી વધારે સારો એમ નહીં. એમાં શું, એમાં શું જાણે એની કિંમત, ઊંચામાં ઊંચો વ્યવહાર છતાં એમાં શું એમ. તત્વનું સામાન વાંચન ઘણું રહેતું હોય તો પણ એની કિંમત કેટલી, ઉપર ઉપરની વાત છે. એટલી કેટલી એની કિંમત,
ઉપર ઉપર,
એ તો બધી ઉપર ઉપરની વાત હશે, એમાં કોઈ વિશેષતા નથી. અંદર આત્મામાંથી સહજ ભાવ આવવો જોઈએ, અંતરમાંથી ભાવ નીકળવો જોઈએ. વાંચન શ્રવણનો વિકલ્પ બધો ઉપર ઉપર નો ચાલે, એની કોઈ કિંમત નહીં. એ જે શ્રવણ વાંચન વિશેષ કરતા હોય એને ભૂલથી કિંમત અને વજન થઈ જતું હોય એના માટે બહુ ઉપકારી છે. એને ઘણું વાંચન કરતો હોય એને વજન રહેતું હોય અજાણપણે, અજાણપણે જાણી જોઈને ન કરે એમાં તો એ વાત આવે છે, પણ અજાણપણે રહી જતું હોય તો આ વાત સુધી એને પણ મારે એને ઉત્સાહ આવે. આ વાત સાંભળીને ઉત્સાહ, વાહ આ બહુ સરસ વાત કરી, હું વાંચન શ્રવણ તો ઘણું કરું છું પણ કાંઈ એની કિંમત નથી. આ તો ઉપર ઉપરના વિકલ્પો છે. આ તો ખાલી અંદરથી આત્મામાંથી ભાવ નીકળવો જોઈએ, એની કિંમત છે. આ વાંચન શ્રવણની કાંઈ કિંમત નથી.
આટલું બધું સાંભળવા અને વાંચવા છતાં કેમ નથી થતું, આ એનો આ જવાબ, એનો જ આ જવાબ.
બીજું શું છે, એને પ્રવૃત્તિ હોય ને એને વાંચન શ્રવણ ઓછું થાય. કે કાંઈ હૃદયની પ્રવૃત્તિ જાજી રહેતી હોય એને વાંચન શ્રવણનો સમય ઓછો રહે એટલે એને પ્રવૃત્તિ ઓછી થાય. અને જેને નિવૃત્તિ હોય, બીજું કામ કરવાવાળા માણસો બીજા હોય એટલે પોતાની પ્રવૃત્તિ કરવાનો ઉદય ન હોય એ વાંચન શ્રવણમાં વધારે સમય આપી શકે. અને બીજી પ્રવૃત્તિ ન કરે અને વાંચન શ્રવણમાં સમય આપે એટલે કુદરતી બીજી જો અંદરની બીજી કોઈ તૈયારી ન હોય તો એનું વજન આવ્યા વગર જાણે અજાણે એને એની કિંમત આવી જાય. આપણે કરીએ છીએ સામાન્ય બીજા કરે એના કરતાં કાંઈક
કરીએ છીએ,
વધારે કરીએ છીએ. તો 5-5 કલાક આપણે વાંચન ક્રિયા કરે છે. આ થાય ને, ખાસ કરીને છોકરાઓ કામ કરતા થઈ જાય, પોતાને રડવાનો બધો ઓછો થઈ જાય, હે પછી વાંચન વધે છે.
કારણ કે બીજું
વસ્તુ નથી પછી પહેલા કરતો નહોતો. ભૂતકાળમાં જયારે ધંધો વેપારમાં જોડાયેલો રહેતો હતો ત્યારે કરી નહોતો શકતો, ભાવ હોય તો ન કરી શકે કેમ કે વખત ન મળે, અને હવે વખત મળે એટલે પછી ફેમિલીનો ભૂતકાળનો તો ખ્યાલ હોય પોતાનો એટલે એને એમ થાય કે ના ચાલે. આપણે કાંઈ સાધન તો કરીએ છીએ,
બસ એમાં સંતો
ઠીક કરીએ છીએ એમ માટે ઉડાડી દીધી છે. એ બધી ઉપર ઉપરની વાત છે, એમાં કાંઈ કિંમત નથી. એને કિંમત આંકવા જેવી નથી ને, ભૂલે છું કે આંકીશ નહીં એમ કે છે. અંદર અંતરમાંથી
સહજ
સહેજે ભાવ
આવવો જોઈએ.
શ્રવણ વાંચન કરતા હોય એના માટે સારું ઉપકારી વિશે અને હિતકર છે એ જોયે છે, નાની છે એટલે ખ્યાલ બધો આવી જાય, ઉપર જાય છે જ્ઞાન દશા માં ઉપર આવે છે એટલે નીચે વાળા નો બધો ખ્યાલ આવી જાય. પણ જે ચાર છ કલાક વાંચતા હોય એને એમ નો કે હવે તું અહીંયા છો કરે છે, એના માટે એવી વાત નથી.
બરોબર,
એવી વાત બીજા પ્રકારના જીવો માટે છે, આ બીજી યોગ્યતા વાળા જીવો માટે છે. ઉપદેશ બધાને એક સરખો તો લાગવું પડે ને, જેને આમાં તો સમજવાનું જે છે કે મને શું લાગવું પડે છે.
બરોબર,
આ મને કીધું છે મને લાગવું પડે એવું કીધું છે કે બીજાને માટે કીધું, એટલું કઈને મેચણી કરતા.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ.